सहयात्रियों, आप जानो छो एम आज अने आवतीकाल बे सत्रों में अपने अविष्कार विषय बात करवाना छे। बराबर एक वर्ष पहला आ विषय ने लई अने थोड़क बोलवानु थयेलु, पण समय पूरतो नहोतो एटले घणुं बधुं बाकी रही गयेलु, एटले आ त्रण सत्रोमां आज विषय ने लईने बोलवानुं राख्युं छे। एक वर्ष लांबो गाळो छे, घणा बधा नवा मित्रो आपणा परिवारमां जोडाया छे, जे जूना साथीओ छे एमने पण एक वर्ष पहेला शुं कहेवामां आव्युं हतुं के मोटा भागनुं कदाच भुलाई गयुं होय एवी संभावना छे। અને સૌથી વધારે તો કોઈ પણ વિષયને અર્ધેથી શરૂ ન કરી શકાય, આ બધું ધ્યાનમાં રાખીને પુનરુક્તિનો દોષ વોરીને પણ આરંભથી જ શરૂઆત કરીશ। શ્રી અરવિંદે એમના ધ મધર પુસ્તકમાં અભિપ્સા વિશે એક વાક્ય આવું કહ્યું છે, ધ પર્સનલ એફર્ટ રિક્વાયર્ડ ઇઝ અ ક્રિપલ લેબર ઓફ એસ્પિરેશન રિજેક્શન એન્ડ સરેન્ડર। સાધકે જે વ્યક્તિગત પ્રયાસ કરવાનો છે, પર્સનલ એફર્ટ, એ ત્રિવિધ પુરુષાર્થ છે, ટ્રિપલ લેવલ। કઈ ત્રણ બાબતો? એસ્પિરેશન અભિપ્સા, રિજેક્શન ઇનકાર, અને સરેન્ડર સમર્પણ। આ ત્રણ શબ્દો પૂર્ણ યોગની સાધનાના પાયાના શબ્દો છે, ચાલુરૂપ શબ્દો છે, અને એમાં પણ શ્રી અરવિંદે એસ્પિરેશન અભિપ્સા ને પહેલું સ્થાન આપ્યું છે। આપણે શ્રી અરવિંદના અને માતાજીના કેટલાક વિધાનો લઈને એમાંથી અભિપ્સાનું સ્વરૂપ કેવું નીખરે છે, કેવું ઉભરે છે એ જોવા પ્રયત્ન કરીશું। પણ એ પહેલા અભિપ્સા શબ્દનો વિપત્તિની દૃષ્ટિએ, શબ્દાર્થની દૃષ્ટિએ શું અર્થ થાય એ જાણી લઈએ, એ સમજી લઈએ। અભિ અને ઈપ્સા આ બે શબ્દો જોડાઈને અભિપ્સા શબ્દ બન્યો છે। એમાં અભિ ઉપસર્ગ છે, પ્રિફિક્સ, અને ઈપ્સા નામ છે, અને ઈપ્સા શબ્દમાં પણ ધાતુ છે આપ, આપ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, એના ઉપરથી ઈચ્છાવાચક શબ્દ બન્યો છે ઈપ્સા, પ્રાપ્ત કરવાની ઈચ્છા, મેળવવાની ઈચ્છા. હવે પેલા અભી ઉપસર્ગ પર આવીએ. એનો પ્રચલિત અર્થ તો થાય છે ની તરફ, ટવર્ડ્સ, પણ એ ઉપરાંત એના બીજા બે અર્થો છે. એક છે તીવ્રતા અને બીજો છે ઉત્કૃષ્ટતા. એમાંથી ઉત્કૃષ્ટતા અર્થ આપણે લેવાનો છે, એટલે બંનેને ભેગા કરીશું તો અર્થ આવશે ઉત્કૃષ્ટને પ્રાપ્ત કરવાની ઈચ્છા. હવે ઈચ્છા શબ્દ આપણે અહીંયા મૂકીએ છીએ, એનું કારણ એ છે કે ઈપ્સા એ ઈચ્છાવાચક નામ છે, પણ હકીકતમાં તો ઈચ્છા અને અભિપ્સા વચ્ચે બહુ મોટો ભેદ છે. અને જો સમય રહેશે કદાચ તો ઈચ્છા અને અભિપ્સા વચ્ચેના ભેદને આપણે વિશદ કરવા પ્રયત્ન કરીશું, પણ અત્યાર તો ઈચ્છા શબ્દ વાપરીએ છીએ. ઉત્કૃષ્ટને પ્રાપ્ત કરવાની ઈચ્છા. હવે આ જગતમાં ખાસ કરીને અધ્યાત્મનું ક્ષેત્ર હોય ત્યારે ભગવાનથી વધુ ઉત્કૃષ્ટ બીજું શું હોઈ શકે, પરમાત્માથી ઉત્કૃષ્ટ બીજું શું હોઈ શકે. એટલે અભિપ્સા શબ્દમાંથી એનો શબ્દાર્થ આવશે ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા. હવે આગળ જઈએ એ પહેલા, કારણ કે આગળ ભગવાન શબ્દ વારંવાર આવશે, ભગવાન શબ્દનો શું અર્થ થાય એને સહેજ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ. કદાચ તમને આશ્ચર્ય થશે કે આટલો બધો જાણીતો શબ્દ છે અને એની વિભાવના શું સ્પષ્ટ કરવાની. પણ કેટલીક વાર શબ્દો બહુ જ જાણીતા હોય ને છતાં એ બાબતે, એના અર્થ બાબતે, એની વિભાવના, એના કન્સેપ્ટ બાબતે ઘણું કન્ફ્યુઝન રહેતું હોય છે. અને કદાચ ભગવાન એ એવા શબ્દોમાંનો એક શબ્દ છે. આપણા ભારતમાં તો આ શબ્દ અત્યંત પ્રચલિત છે. નાનું 4 વર્ષનું છોકરું પણ કશું જ સમજ્યા વિના ગળે હાથ રાખીને ભગવાનના સમ એમ બોલે છે. તો ભગવાન વિશે માનો, જુઓ આપણા હિન્દુ ધર્મમાં મુખ્યત્વે બે સંપ્રદાયો ભક્તિના, વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય. હવે કોઈ વૈષ્ણવને આપણે પૂછીએ કે ભગવાન એટલે શું અથવા ભગવાન એટલે કોણ, તો તરત જ એવો જવાબ આપશે કે ભગવાન એટલે એવા દેવ કે જે શ્યામવર્ણા છે, માથે મુકુટ અને મોરપીછ ધારણ કરે છે, અધરે વાંસળી રાખીને વગાડે છે, ગળે ઘૂંટણ સુધી લંબાતી વૈજયંતી માળા પહેરે છે, પિતાંબર ધારણ કરે છે, પગમાં ઝાંઝર બાંધે છે અને ત્રિભંગી રચી અને ઉભા રહે છે. અને કોઈ શૈવને પૂછીશું તો એ એમ કહેશે કે ભગવાન એટલે કૈલાસમાં વસતા ગૌરવર્ણ મોટે ભાગે પદ્માસન વાળીને ધ્યાનાવસ્થામાં રહેતા જટાધારી ગંગાધર બીજનો ચંદ્ર બાલ પ્રદેશે ધારણ કરનાર ત્રિનેત્રી ગાના અને હાથ ઉપર સરકો ધારણ કરનાર ત્રિશુલધારી કમંડલધારી એવા દેવ. કોઈ જૈનને પૂછશો તો મહાવીર અથવા કોઈ તીર્થંકરનું નામ લેશે, કોઈ બૌદ્ધને પૂછશો આમ તો નિરીશ્વરવાદી ધર્મ છે બૌદ્ધ ધર્મ, પણ પાછળથી બુદ્ધને જ ભગવાન તરીકે સ્વીકારવા હોય તો બુદ્ધનું નામ દેશે, ક્રિશ્ચિયન જીસસનું નામ દેશે. ઇસ્લામમાં એવું નહીં થાય, કેમ કે એનું પારણું જ વાક્ય ખુદા એક છે અને મોહમ્મદ એના પૈગંબર છે, એટલે કોઈ મુસ્લિમ મોહમ્મદને ભગવાન નહીં કે ખુદા નહીં કે. હવે એક રીતે જોઈએ તો આ બધા જવાબો ખોટા અથવા અધૂરા છે, લગભગ નિષ્કંશાસન છે. કેમ કે આમાંના એક પણ સ્વરૂપમાં ભગવાન મર્યાદિત કે સીમિત થતા નથી. હા, એ સ્વરૂપની અંદર રહેલું ચૈતન્ય એ ચોક્કસ ભગવાનની સાથે અભેદ ધરાવતું ચૈતન્ય છે, અને માત્ર ચૈતન્યની વાત કરીએ તો એ ભગવાન છે એમ ચોક્કસ કહીશું. પણ મોટે ભાગે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ચૈતન્ય કરતા સ્વરૂપની વાત વધારે કરવામાં આવે છે, જે ખરેખર ભગવાન નથી અથવા ભગવાન એમાં સીમિત નથી. આ બધા સ્વરૂપો પરમાત્માએ જુદા જુદા સમય જુદા જુદા દેશમાં એટલે કે સ્થાનમાં પોતાનું વિશિષ્ટ કાર્ય પાર પાડવા માટે ધારણ કરેલા સ્વરૂપો છે. પણ ત્યાં એ સીમિત નથી. આ એક પહેલી વાત આપણે બરાબર ફસાવી લેવી જોઈએ. માતાજી અને શ્રી અરવિંદ પણ જે સ્વરૂપો છે એમાં ભગવાન સીમિત નથી. એટલે માટે જ પૂજ્ય મોટાએ એકવાર એમના એક શિષ્યને એવું કહેલું કે જો ભાઈ, શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ ભગવાન પણ ખુલ્લી આંખે તારી સામે, તારી આંખ ખુલ્લી હોય અને તારી સામે આવીને ઉભા રહે તો પણ તું એવું ન માનતો કે તને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. આગળ કહું છે તો આપણે આટલું પ્રસ્તુત છે એટલે આટલી વાત કરીએ છીએ. એટલે સ્વરૂપનો સાક્ષાત્કાર, કોઈ પણ સ્વરૂપનો ફોર્મનો સાક્ષાત્કાર એ ભગવાનનો સાક્ષાત્કાર નથી. તો પછી ભગવાનનું સ્વરૂપ શું? હવે આનો જવાબ આપવો એક રીતે બહુ અઘરી વસ્તુ છે. કેમ કે બધા જ ધર્મના શાસ્ત્રો પોકારી પોકારીને એક વાત કરે છે, પ્રાચીનો અને અર્વાચીનો બધા, કે ભગવાનને મનથી કે વાણીથી પામી શકાય નહીં કે અભિવ્યક્ત કરી શકાય નહીં. કેમ કે મન અને વાણી બંનેથી પર છે. અપ્રાપ્ય મનસા સહ યતો વાચો નિવર્તંતે, અપ્રાપ્ય મનસા સહ. યાથી વાચા નિવર્તંતે, વાણી પાછી ફરી જાય છે એને પ્રાપ્ત કર્યા વિના. અને મનસા સહ, મનની સાથે મન પર પાછું ફરી જાય. અવાણું માનસ ગોચરમ, બીજી રીતે એની એ જ વાત, વાણી અને મનથી જે અગોચર છે એવા. પુષ્પગંતને યાદ કરીએ એ બીજી રીતે કહે છે, તદપિ તદગુણાનામ ઈશ પારમ ન યાતિ. હે ભગવાન, ખુદ સરસ્વતી દેવી તારા ગુણો લખવા બેસે તો પણ તારા ગુણોનો પાર આવી શકે નહીં, એટલે કે તને સંપૂર્ણપણે અભિવ્યક્ત કરી શકાય નહીં. એક બીજા દૃષ્ટિકોણથી એ વાણીની બહાર છે એમ કહ્યું ત્યાં. આમ છતાં એના સ્વરૂપ વિશે થોડીક વાત આપણે ચોક્કસ કરવી પડશે. એનું કારણ એ કે આપણે જેની આરાધના કરવા બેઠા છીએ, જેને માટે અભિષા કરી રહ્યા છીએ, એના સ્વરૂપની આછી પાતળી રેખા પણ આપણી બુદ્ધિમાં આપણા મનમાં હોવી જોઈએ. એનું આછેરું ચિત્ર આપણી ચેતનામાં ક્યાંક કંડારાયેલું હોવું જોઈએ કે હું આવા કંઈકની આરાધના કરું છું અથવા અભિપ્સા કરું છું.
માટે એમના સ્વરૂપની કેટલીક સર્વસ્વીકૃત બાબતો કે આસ્પેક્ટ્સ ના પહેલું એનો સહેજ વિચાર આપણે કરી લેવો પડે. સૌથી પહેલી વાત એ કે ભગવાન વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ એમાં ચિત્ત શબ્દ વાપરીએ છીએ. ચિત્ત એટલે ચૈતન્ય. હું એમાં જે ત છે ને એ સ્વર વિનાનો જેને આપણે ખોડો કહીએ છીએ એવો ત છે. ઘણા લોકો ચિત્ત અને ચિત્તમાં મોટાવો કરે છે. ચિત્તમાં એક અડધો ત એની સાથે એક આખો ત જોડાયો છે અને એનો અર્થ થાય છે મન. બ્રોડલી હા ટેકનિકલી વેદાંતની દ્રષ્ટિએ અને આ ચિત્ત છે વિશુદ્ધ ચૈતન્ય અને એની સાથે જ સત શબ્દ પણ મૂકવામાં આવે છે. અસ્તિત્વવાચક શબ્દ છે સત સ્વરૂપ અને ચિત્ત સ્વરૂપ અને આ સતને એવી રીતે ડિફાઇન કરવામાં આવે છે કે કાલત્રયે થી યત તિષ્ઠતિ તત સત. જે ત્રણે કાળની અંદર એવું ને એવું રહે છે, અપરિવર્ત્ય રહે છે, એ સત છે. ભૂતકાળમાં જેવું હતું બરાબર એ જ સ્વરૂપ વર્તમાનમાં બરાબર એ જ સ્વરૂપ ગમે એટલું દેવું ભાવ્યું હોય તો તે ત્યારે પણ અસ્તિત્વવાચક શબ્દ છે એટલે એની માટે હંમેશા છે એમ જ કહી શકાય. એ નથી એવું ક્યારેય બનતું નથી. એ નહોતું અને હવે ભવિષ્યમાં થશે આવું બધું આ સત સ્વરૂપ ચૈતન્ય વિશે કહી શકાય નહીં. અને એટલે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને યાદ કરીએ. નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂય અયમ આત્મા ભૂત્વા એકવાર થઈ ગયા પછી જાણે કે વચ્ચે હતો નહીં અને ભૂયા ભવિતા ફરી પાછો થશે એવું ન કહી શકાય નહીં. એટલે કાળની દૃષ્ટિએ એક શબ્દ વાપરવો હોય તો શાશ્વત છે. આ ચૈતન્ય સત કહ્યું એટલે કાળની દૃષ્ટિએ શાશ્વત છે. હવે એક બીજી વાત, કાળ અને દેશ એટલે કે સ્થળ એ હંમેશા એકબીજાથી વિખૂટા ન પડે એ રીતે જોડાયેલા હોય છે. જ્યાં સુધી દેશ અને કાળના ક્ષેત્રમાં છીએ ત્યાં સુધી એ બંને અનિવાર્ય રીતે જોડાયેલા હોય છે. હું તમને સહેજ સમજાવી દઉં એકાદ દાખલો આપે. કાળનો વિચાર એનો ખ્યાલ કઈ રીતે શરૂ થયો હશે મનુષ્યમાં? સૂર્ય ચંદ્ર અને તારાઓ એને પૃથ્વી ઉપર ઉભા ઉભા ઉગતા જોયા હશે, માથે આવતા જોયા હશે, અસ્ત પામતા જોયા હશે અને ત્યાર પછી ધીમે ધીમે દિવસનો કન્સેપ્ટ, રાતનો કન્સેપ્ટ, એટલે કાળનો ખ્યાલ, અને પછી તો સપ્તાહ, પક્ષ, માસ, ષણમાસ, વર્ષ, શતાબ્દી, દશા, સહસ્રાબ્દી અને નાના ટુકડામાં કલાક, મિનિટ, સેકન્ડ વગેરે. પણ આ આખો કાળનો ખ્યાલ પૃથ્વી ઉપર ઉભા રહેનાર કોઈકે ઇવોલ્વ કર્યો, એટલે પૃથ્વી રૂપ દેશ જો ન હોત તો કાળનો કન્સેપ્ટ આવત નહીં. એટલે આપણે જયારે એમ કહીએ કે કાળની દ્રષ્ટિએ શાશ્વત છે, ત્યારે આપોઆપ એમાંથી એવું ફલિત થાય છે કે દેશની દ્રષ્ટિએ, સ્થળની દ્રષ્ટિએ એ અનંત છે. એટલે આટલી વસ્તુઓ પરમાત્માના સ્વરૂપ વિશે આપણી પાસે આવી, એ વિશુદ્ધ ચૈતન્ય છે, એ સત સ્વરૂપ છે, એ અપરિવર્તે છે, એ શાશ્વત છે, એ અનંત છે. હવે માતાજીની શ્રેણી પરમાત્માના ત્રણ આસ્પેક્ટ્સનો વારંવાર ઉલ્લેખ કરે છે, એટલે એ ત્રણને સહ જોઈને પહેલો આસ્પેક્ટ, પહેલું પાસું ઇન્ડિવિજ્યુઅલ, વૈયક્તિક પાસું પરમાત્મા, પ્રત્યેક વ્યક્તિની અંદર એની હૃદય ગુહામાં આત્મા રૂપે વિરાજમાન છે, જેને આપણે ત્યાં ચૈત્ય પુરુષ કહીએ છીએ. સાયકિકલી આમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુડાકેશ, હે અર્જુન, આ શબ્દની વ્યુત્પત્તિ મજાની છે. ગુડાકા અને ઈશ, ગુડાકા એટલે નિદ્રા અને ઈશ સ્વામી, વન હુ હેઝ માસ્ટર્ડ સ્લીપ, અને નિદ્રા એ તમસનું લક્ષણ છે, એટલે તમોગુણને જેણે જીતી લીધો છે એવો એવો એનો વ્યુત્પત્તિની દૃષ્ટિએ અર્થ થાય છે. હે અર્જુન, અહમ સર્વભૂત આશય સ્થિત આત્મા, પ્રાણી માત્રના આશયમાં, હૃદયમાં રહેલો હું, એટલે આત્મ સ્વરૂપે હું વિરાજમાન છું. તો આ એનું વૈયક્તિક સ્વરૂપ. બીજું સ્વરૂપ ઇન્ડિવિજ્યુઅલ, પછી યુનિવર્સલ એટલે વૈશ્વિક સ્વરૂપ, બ્રહ્માંડીય સ્વરૂપ, સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં આ ચૈતન્ય વ્યાપેલું છે, વિશુદ્ધ ચૈતન્ય. મેનિફેસ્ટેશન શબ્દ શ્રી વારંવાર આપણે, આ સમગ્ર આવિર્ભાવ, બ્રહ્માંડ અથવા વિશ્વ એ આવિર્ભાવ છે. જો તેનું શાશ્વત અને અનંત છે ને, માટે નિરાકાર છે, પણ જયારે આવિર્ભાવ પામે છે, જયારે અભિવ્યક્ત થાય છે, ત્યારે આકારને ધારણ કરે. સૂર્ય, આખી ગ્રહમંડળ, પૃથ્વી, એમાં નાના મોટા પદાર્થો બધે ક્યાંક ને ક્યાંક આકારો છે. એટલે નિરાકાર પણ છે અને સાકાર પણ છે. પરમાત્માને જયારે આપણે મેનિફેસ્ટેશનની વાત કરીએ અથવા એને સ્વીકારીએ છીએ ત્યારે એની સાકારતાને આપણે સ્વીકારીએ છીએ. જોની પરિભાષા વાપરી હોય આને માટે તો નામરૂપ, રૂપ એટલે સૌંદર્યની આકાર. અને આપણે મનુષ્ય દરેક આકારને કોઈને કોઈ નામ આપ્યા છે, એટલે નામરૂપાત્મક વિશ્વમાં આ ચૈતન્ય વ્યાપેલું છે. આનું યુનિવર્સલ આસ્પેક્ટ. ત્રીજો આસ્પેક્ટ, ત્રીજું પાસું ટ્રાન્સેન્ડન્ટ, વિશ્વાતીત સ્વરૂપ. એટલે જ્યાં કોઈ આકાર નથી અને પરિણામે જ્યાં કોઈ નામ નથી, જ્યાં કોઈ મેનિફેસ્ટેશન આવિર્ભાવ નથી, આમ તો અનંત કોટી બ્રહ્માંડ એવા શબ્દો વપરાય છે, પણ છતાંય મેનિફેસ્ટેશનનો કદાચ પ્રિન્સિપલી આપણે કોઈક અંત હશે, ક્યાંક છેડો હશે એવું કદાચ માની શકીએ. તો જ્યાં મેનિફેસ્ટેશન નથી, માત્ર શૂન્યાવકાશ છે, માત્ર ઇથર, માત્ર સ્પેસ છે, ત્યાં પણ પરમાત્મા વ્યાપેલો છે અનંત આવવાને કારણે. આવા ત્રણ સ્વરૂપો એના આપણે, એટલે હવે આ બધાને ભેગા મૂકીએ તો પરમાત્માનું સ્વરૂપ એને વિશે આટલું કહી શકીએ આપણે કે વિશુદ્ધ ચૈતન્ય છે, સદાય વિદ્યમાન છે, અપરિવર્ત્ય છે, શાશ્વત છે, નિરાકાર પણ છે અને સાકાર પણ છે, વૈયક્તિક છે, વૈશ્વિક છે, વિશ્વાતીત છે. તો આટલી વાત ભગવાનના સ્વરૂપ વિશે. એટલે માટે મેં હમણાં કહ્યું એમ કે અભિક્ષા કરવી છે ભગવાનની તો એનો થોડોક ઇન્ટલેક્ચ્યુઅલ ગ્રાસ્પ હોવો જોઈએ એક સ્વરૂપ વિશેનો. એટલે માટે આટલી વાત કરી. હવે શ્રી અરવિંદનું એક વિધાન અભિક્ષા વિશેનું લઈએ અને એને સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી અરવિંદ કહે છે અભિક્ષા વિશે, ઇટ્સ અ કોલ ઓફ ધ બીંગ ફોર ધ હાયર થિંગ્સ. ફોર ધ ડિવાઇન એન્ડ ઓલ ધેટ બિલોંગ્સ ટુ ધ ડિવાઇન. ઇટ્સ અ કોલ ઓફ ધ બીંગ. સતનું, વ્યક્તિનું એ પોકાર છે, સાદ છે, બોલાવો છે, બોલાવવાપણું છે. ભગવાનને વ્યક્તિએ દીધેલો સાદ છે, કોલ ઓફ ધ બીંગ. પહેલા ભગવાન શબ્દ નથી વાપરતા, પહેલા કહે છે ફોર ધી હાયર થિંગ્સ, ઉચ્ચતર ઉચ્ચતર વસ્તુઓ માટે વ્યક્તિનું સાધ પોકાર. અને પછી ડેશ કરીને મૂકે છે ફોર ધ ડિવાઇન. ઉર્ધ્વતર વસ્તુ હાયર થિંગ્સ દ્વારા એમનું શું અભિપ્રાય છે? ફોર ધ ડિવાઇન, ભગવાનને માટે. અને હજી આગળ જાય છે and all that belongs to the higher or divine consciousness. અને જે કંઈ ભાગવતી ચેતનાનું અથવા ઉદ્વતન ચેતનાનું છે એ બધા માટેનો પોકાર, એ બધા માટેનો વ્યક્તિનો સાથ, એને કહેવાય અભિપ્સા. હવે જો આપણે અભિપ્સા શબ્દને સમજ્યા હતા એ અને આ કેટલો બધો સમાંતર અર્થ છે. ત્યાં ઈચ્છા શબ્દ વાપર્યો હતો કારણ કે ઈચ્છાવાચક નામ છે. અહીંયા કોલ શબ્દ છે, પુકાર છે, બોલાવવા પણ છે. ત્યાં આપણે અભિનો અર્થ ઉત્કૃષ્ટ કર્યો હતો. અહીંયા શ્રેણીનો શબ્દ વાપર્યો છે, હાયર થિંગ્સ. પછી ત્યાં આપણે કહ્યું કે ઉત્કૃષ્ટ એટલે ભગવાન, તો અહીંયા ફોર પાડીને શ્રેણીને કહ્યું કે ડિવાઇન એન્ડ ઓલ ધેટ બિલોંગ્સ ટુ ધ હાયર ઓર ડિવાઇન કોન્શિયસનેસ. તો ભગવાન માટેનો સાધ એ તો આપણે સમજ્યા, કારણ કે ભગવાનનો કન્સેપ્ટ આપણે હમણાં જ ક્લિયર કર્યો. હે ભગવાન, મારે તું જ જોઈએ. એ ભગવાનને લીધેલો સાથ છે. સામાન્ય રીતે આવો પુકાર એ એમનેમ આવતો નથી. ક્યાં તો માણસ આગળનું ખૂબ માથું લઈને આવ્યો હોય અને સમય પાકે એટલે આપોઆપ ભગવાનની અભિપ્સા જાગે. પણ આવો પ્રમાણમાં ઘણું ઓછું, મોટે ભાગે તો માણસને પહેલા તો ભગવાને સર્જેલા બધા રમકડા જોઈએ છે. ઈશ્વરની ઐશ્વર્ય જોઈએ છે અને ત્યાં ભરપૂર પ્રયત્નો કરે. અને શ્રીને જગ્યાએ શબ્દ વાપર્યો છે, નોક્સ એન્ડ બ્લોઝ, ત્યાં આઘાતો પડે, ફટકાઓ પડે, આઘાતો આવે. અને કોઈ દંડ પડે એને એમ થાય કે આ બધું નહીં, ઘણું થઈ ગયું, જોઈ લીધું, હવે મેં નાચ્યો બહુ ગોપાલ. કલાબી કહે છે એમ, હવે એવું કંઈક જોયું છે કે જે અણબીઠું, આ બધું બીઠેલું બહુ મીઠું જોઈ લીધું. સામાન્ય રીતે આ પ્રક્રિયા થતી હોય છે અને પછી ભગવાન તરફ નો પોકાર જાગે. શ્રી અરવિંદ એ લઈને જ આવ્યા હતા, કોઈ કટુ અનુભવ એમને થયા નહોતા. અને પેલા વડોદરા નિવાસને યાદ કરો, એમના એકદમ ટૂંકમાં દેવેન્દ્રનાથ નામના એક બંગાળી ભાઈ, એમને વડોદરામાં બંગાળી શીખવા માટે ત્યાં એમને રોકવામાં આવ્યા હતા. એ 1899 કે 1900 સાલની વાત કરે છે, એટલે 27 વર્ષની ઉંમર હશે શ્રી અરવિંદની. અને ચારે બાજુએ જયારે દેવેન્દ્રનાથ પોતાની નોંધમાં લખે છે, હું જોતો કે બધા મહારાજાને ખુશ કરવા માટે જાત જાતના પ્રયત્નો કરતા અને શ્રી અરવિંદ કશું નહોતા કરતા. એટલું તો મહારાજાનું એવા નિમંત્રણ હોય તો નાની નોટ લખી અને ના પાડી દીધા કે બહુ હું કામમાં વ્યસ્ત છું, નહીં આવીશું. અને વિજયનાથે એક વખત પૂછ્યું, એ વખતના તો અરવિંદ બાબુ, કે અરવિંદ બાબુ તમે આવું કેમ કરો છો? જયારે ચારે બાજુથી લોકો પદ માટે, પ્રતિષ્ઠા માટે, પૈસા માટે મારા એને ખુશ કરવા પ્રયત્ન કરે, તમે આવું કેમ કરો છો? તું કોને ટચ ઉત્તર? આ બધાના સાચા સુખ શાંતિ નથી. તો આ પાછું લઈને આવ્યા હતા, ક્યારેય દોડ્યા નથી. અને અત્યંત નાની ઉંમરે યોગની શરૂઆત અમે કરી દીધી હતી. આપણે જાણીએ છીએ વડોદરામાં અમે શરૂઆત કરી દીધી હતી 25ની આજુબાજુની ઉંમર. એટલે ભગવાન માટેની અભિપ્સા સામાન્ય રીતે આ પ્રક્રિયામાંથી આવે. સારું, શ્રી દાદર કહે છે કે એન ઓલ ધેટ બિલોંગ્સ ટુ ધ હાયર ઓર ડિવાઇન કોન્શિયસનેસ. જે કંઈ ઉર્ધ્વતર ચેતનામાં છે અથવા ચેતનાનું છે, જે કંઈ ભાગવતી ચેતનાનું છે, એ બધા માટેની અભિપ્સા. તો ભાગવતી ચેતનામાં તો ઘણું બધું છે. આપણે બધું તો નહીં લઈએ, પણ બે કે ત્રણ ભાગવતી ચેતનામાં જે લાક્ષણિકતાઓ છે, વિશેષતાઓ છે, બે કે ત્રણ લઈશું. એમાં સૌથી પહેલા કોઈની પણ જો ભાગવતી ચેતના હોય તો સૌથી પહેલું લક્ષણ એ શાંતિ. પીસ બિલોંગ્સ ટુ ધ ડિવાઇન કોન્શિયસનેસ. અને આ શાંતિ શબ્દ એને આપણે કંબાથી બહુ લૂઝલી વાપરીએ, બહુ શિથિલતાથી વાપરીએ છીએ. ક્યારેક કોઈ લોકો કે કેમ છો એમ ના જવાબમાં શાંતિ છે એમ બિંદાસ કહી દે. એ ઘણી વાર મને મનમાં એમ થાય કે બુદ્ધ અને મહાવીર આ બધા બિચારા શાંતિ માટે રાજપાટ છોડી અને 12 વર્ષોની તપસ્યા કરી ત્યારે એમને મળી, અને આ લોકોને એમને સહજ રીતે મળી ગઈ શાંતિ. આ શાંતિ એ બહારના અનુકૂળ સંયોગો, અનુકૂળ સંવેદનો, એમાંથી અનુભવાતું સુખ અને અંદર એક જાતની શાતા હોય એવો અર્થ આ શાંતિનું નથી. આ શાંતિ બહારના કોઈ સંયોગો ઉપર આધાર રાખતી વસ્તુ નથી. ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓલ એક્સટર્નલ સર્કમસ્ટાન્સીસ. કેમ કે ભગવાનનું પોતાનું આ સ્વરૂપ છે. અને જે આ ભાગવતી ચેતનાની નજીક પહોંચ્યો હોય અથવા પાછો સંસ્પર્શ પણ થયો હોય તો એ સોર્સમાંથી એ શાંતિનો અનુભવ કરે છે. અને એ વખતે ચેતનામાં શું હોય, કેવી હોય છે? વિચારોનો ઘોંઘાટ લગભગ શમી ગયો હોય, ભાવોના ઉછાળા કે સ્પંદનો લગભગ શાંત થઈ ગયા હોય, શમી ગયા હોય. એટલે ચેતનાના માણેક ચોકમાં કર્ફ્યુ લાગી ગયો હોય એને આપણે શાંતિ કહીએ. શ્રી અરવિંદને તો આપને લગભગ કહ્યું, પણ એમાં તો નિરવતા પ્રાપ્ત કરી હતી. એક પણ વિચાર નહીં, નિર્વિચાર અવસ્થા. અને આર્યનું બધું લખાણ છે 14 થી શરૂ કરીને 1914 થી એ અવસ્થા. એની પહેલા ક્યારથી શરૂ થયું છે એ મને ખબર નથી, કોઈ સાલ મેં વાંચી નથી કે આ સાલથી શરૂ થયું, પણ એની પહેલાની આ અવસ્થા છે. તો દિસ બિલોંગ્સ ટુ ધ ડિવાઇન કોન્શિયસનેસ. પીસ, શાંતો એમ આત્મા. અને પ્રજાતે યદા કામાન સર્વાંતાર્થ સશાંતિમ અધિગચ્છે, એને શાંતિ મળે. એની બધી શાંતિ વિશેના ઘણા લેખો શાસ્ત્રોમાં છે, એમાં આપણે જતા નથી. તો આ દિવ્ય અથવા ભાગવતી ચેતનાની એક લાક્ષણિકતા વિશેષતા. એવી જ રીતે એની એક બીજી વિશેષતા ભાગવતી ચેતનાની એ છે આનંદ. અને આ આનંદ પણ તેની શાંતિની માફક બહારના કોઈ પણ સંજોગો ઉપર આધાર રાખતો આનંદ નથી. વિષયોના ઉપભોગમાંથી જે આનંદ મળે છે એ બહારના સંજોગો ઉપર આધાર રાખતો છે, એને આપણે સામાન્ય રીતે સુખ કહીએ છીએ, પ્લેઝર. અને ગમે ત્યારે દુઃખમાં પલટાઈ જાય છે. આ આનંદ એનો સોર્સ, એની ગંગોત્રી છે વિજ્ઞતા, આપણી અંદર પડેલો આત્મા. અને એના એની નિકટતાથી અથવા એના સંસ્પર્શમાંથી આ આનંદ ઉભરાય છે. બહાર ગમે એવા પ્રતિકૂળ સંજોગો હોય, દુઃખદાયક સંજોગો હોય, તો આનંદનો અનુભવ થાય છે. ભાગવતી ચેતનાનું આ બીજું લક્ષણ તમને એક કે બે દાખલાઓ. શ્રી અરવિંદ છે, આપણે એમના જીવનનો જ દાખલો લઈએ. 1926ની સાલ 23મી નવેમ્બર રાતનો સમય, અને શ્રી અરવિંદ ચાલતા હતા અને પગમાં પેલું ચરમા આવ્યું, પડી ગયા અને સાથળનું ફ્રેક્ચર થયું. એમને શ્રી અરવિંદ હિમસેલ્ફમાં આવે છે આ વાત કે પહેલી ક્ષણે, એમ જે કહે છે પહેલી ક્ષણે તીવ્ર વેદના થઈ, અસ્થિભંગમાંથી જે વેદના થાય તીવ્ર વેદના. પણ કહે છે કે બીજી જ ક્ષણે એને મેં આનંદમાં પલટાવી નાખી. આ એમનો પોતાના શબ્દ છે. હવે આનાથી વધારે દુઃખદાયક બીજી કઈ સ્થિતિ હોઈ શકે? ફ્રેક્ચર થાય તે વખતે આનંદનો અનુભવ કરવો. અને એવી જ રીતે શ્રી રામકૃષ્ણદેવ અને શ્રી રમણ મહર્ષિ બંને કેન્સર બંનેને થયા હતા, અને બંને નોંધ્યું છે કે છેક અંદરની અવસ્થા આનંદની હતી. તો ઓલ ધેટ બિલોંગ્સ ટુ ધ ડિવાઇન કોન્શિયસનેસમાં આ પીસ, આ બ્લિસ, આનંદ, આ એની એક બીજી વિશેષતા. અને એક ત્રીજી વિશેષતા લઈએ, ત્રણ લઈએ. એ છે પ્રેમ. અને ફરી પાછું કે જેને માનવો પ્રેમના નામે ઓળખે છે એ પ્રેમ આ નહીં, આ પ્રેમનું સ્વરૂપ અત્યંત જુદું. પેલા પ્રેમમાં ભરપૂર આસક્તિ, ભરપૂર અહંકાર, ભરપૂર મમત્વ, ભરપૂર પ્રાણિક અશુદ્ધિ અને ગમે ત્યારે એ ધિક્કાર સુધીમાં પલટાઈ જવાની પૂરેપૂરી શક્યતા. અને જો સ્ત્રી પુરુષ વચ્ચે હો તો કામસભર આ પ્રેમમાં અમારું કંઈ જ નહીં. દિવ્યતામાંથી જેમ ફુવારામાંથી ધીમે રહીને આમ મોટો ઉછાળો નહીં પણ ધીમે રહીને પાણી નીકળે અને ચારે બાજુ શાંતિથી એ ફેલાતું હોય અને વસ્તુઓને આપ્લાવિત કરતું હોય, એવો આ દિવ્ય સર્વાણીમાંથી ફૂટતો હતો. આ દિવ્ય સોર્સમાંથી ફૂટતી આ સર્વાણી છે પ્રેમની. એમાં કોઈ આસક્તિ નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ પલટાવાની વાત નથી, માત્ર પ્રેમના આનંદને ખાતર પ્રેમ. અને મર્યાદિત વ્યક્તિઓ કે વસ્તુઓ કે પરિસ્થિતિઓ માટે નહીં, એ સર્વાશ્લેષી પ્રેમ છે. ઓલ એમ્બ્રેસિંગ લવ, બધાને પોતાના આશ્લેષમાં લે છે. અને એ સ્ત્રી પુરુષ વચ્ચેનો હોય તો પણ નારદ ભક્તિ સૂત્ર કહે છે એમ ગોપીઓના પ્રેમ વિશે કૃષ્ણ વિશેના, કામસ્ય ગંધોપી ન વિદ્યતે, કામ વાસ્તવની ગંધ સુદ્ધા ત્યાં નથી. તો આ દિવ્ય ચેતનાની ત્રીજી વિશેષતા, ત્રીજી લાક્ષણિકતાની મેં વાત કરી. હવે હું માનું છું કે આખું વાક્ય શ્રી નું આખું વિધાન અભિપ્સા વિશેનું કદાચ આપણને બરાબર સ્પષ્ટ થયું હશે. મનમાં છેલ્લી વાર એને સરળ રિપીટ કરી જઉં છું. ઇટ ઇઝ અ કોલ ઓફ ધ બીંગ ફોર ધ હાયર થિંગ્સ ડેશ ફોર ધ ડિવાઇન and all that belongs to the higher or divine consciousness. હવે માતાજીનું એક વિધાન અભિપ્સા બાબતે લઈએ અને એમાંથી શો અર્થ ઉભરી આવે છે જોઈએ. માતાજી કહે છે કે એસ્પિરેશન ઇઝ એન ઇન્ટેન્સ એન્ડ આર્ડન્ટ નીડ ફોર ધ ડિવાઇન. એસ્પિરેશન ઇઝ એન ઇન્ટેન્સ એન્ડ આર્ડન્ટ નીડ ફોર ધ ડિવાઇન. તીવ્ર અને બળબળતી એવી ભગવાન માટેની જરૂરિયાત, એનું નામ અભિપ્સા. અહીંયા જરૂરિયાત શબ્દ વાપર્યો છે અને જરૂરિયાત આપણે એને કહીએ છીએ કે જેના વિના ચાલે નહીં. દાખલા તરીકે હવા, પાણી અને ખોરાક એ શરીરની જરૂરિયાતો છે, જેના વિના શરીરને ચાલે ને ટકી ન શકે, મૃત્યુ થઈ જાય. પણ આપણું બિંગ, આપણું સત એ કંઈ માત્ર શરીર નથી, ઘણા બધા અંશો છે. તો એમાંથી કમસે કમ એક અંશને સામાન્ય રીતે શરૂઆત થાય છે ચૈત્ય પુરુષથી. આપણા ચૈત્ય પુરુષને કમસે કમ એમ લાગે કે ભગવાન એ મારે માટે જરૂરિયાત છે, ભગવાન વિના મને ચાલશે નહીં. તો એમ કહી શકાય કે આપણને ભગવાનની અભિપ્સા છે, કમસે કમ એક અંશમાં. પછી એ ધીમે 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 બીજા અંશોમાં વ્યાપે, એની જેમ આપણે સંદર્ભિત કરતા જઈએ, એની કાળજી રાખતા જઈએ, તેમ એ બીજા અંશોમાં વ્યાપતી જાય. તો ભગવાન માટેની આ જરૂરિયાત અત્યંત મહત્વની વસ્તુ છે, અને આપણે બધાએ આપણી જાતને આ સવાલ પહેલા પૂછી લેવો જોઈએ. યોગ શરૂ કરતા પહેલા, અધ્યાત્મ શરૂ કરતા પહેલા, સાધના શરૂ કરતા પહેલા, કે ખરેખર દોસ્ત તારી અંદર ક્યાંય પણ આવું તને લાગે છે ખરું કે માતાજી વિના નહીં રહી શકાય, શ્રી અરવિંદના નહીં રહી શકાય, મારો કોઈ કંશ ખતમ થઈ જશે જો આ નહીં હોય, અને જો આવું ન લાગતું હોય તો આપણે ક્યારે પણ યોગમાં કે અધ્યાત્મમાં કે બીજે ક્યાંય આ સાધનામાં જવું ન જોઈએ. માત્ર દેખાદેખીથી કે આપણા સમાજમાં યોગ માટે બહુ મોટો આદર છે, આધ્યાત્મિક વ્યક્તિને બહુમાનથી જોવામાં આવે છે, સાધના કરનાર તરફ અહોભાવ દર્શાવવામાં આવે છે, એટલા માટે સમાજમાં હું આદરપાત્ર થાઉં, માનવીય દૃષ્ટિએ મને લોકો જુએ, માટે હું આ બધું કરું. આવું જો કોઈ કરે તો એ તદ્દન મિથ્યા પ્રવૃત્તિ છે. સમય અને શક્તિનો બગાડ, કેમ કે એની આ બધી ક્રિયાઓ એ દેહ પરના લીપણ જેવી થવાની, ક્યારેય શોકે નહીં, ઉખડી જ જાય, ચેતનાનો ક્યાંય સ્પર્શશે નહીં આ બધી વસ્તુ, માત્ર છેક ઉપરની છીછરી સપાટી પરની ચેતનામાં આ બધું કર્યા કરશે. એના કરતા એને જેમાં રસ હોય, એવી ભલે લૌકિક પ્રવૃત્તિ હોય, જાગતિક હોય, કોઈને હાનિકારક ન હોય, બસ એટલું જ, એવી કોઈ પણ પ્રવૃત્તિ નહીં, અને એમાં એ જો પોતાની શક્તિ લગાડે, પોતાનો સમય લગાડે, તો દેટ વિલ બી અ વેરી ફ્રૂટફુલ થિંગ. એટલે માતાજી કહે છે કે જરૂરિયાતનો અનુભવ, મોટા પણ કહે છે કે ભગવાનની જરૂર ઉભી થઈવી જોઈએ જિંદગીમાં. એક નાની ઘટના મારા જીવનની તમને કહું, આ સંદર્ભમાં મારી સોસાયટીમાં એક અધ્યાપક રહેવા આવ્યા, ક્રિશ્ચિયન ડાયર શાહની સને એચકેમાં અંગ્રેજીના અધ્યાપક, અને એક સરખો વ્યવસાય એટલે પરિચય થયો, થોડું આવવા જવાનું શરૂ થયું. મારી તે વખતે નાનકડી શરૂઆત થઈ ચૂકી હતી, લગભગ 4 દાયકા પહેલાની વાત કરું. તો મેં એમને એકવાર પૂછ્યું કે સાહેબ, આ બાઇબલનો તમારો અભ્યાસ કરો, ક્રિશ્ચિયાનિટીના પ્રિન્સિપલ્સનો કે ક્રિશ્ચિયન મિસ્ટિક્સનો કે કંઈ સાધના રૂપે તમે કશું કરો છો, અને એટલી બધી સાહજિકતાથી અને એટલી નિખાલસતાથી એમણે જવાબ આપ્યો કે બ્રહ્મા સાહેબ, જીવનમાં મને ભગવાનની જરૂર લાગતી નથી, જરૂર વિના અને ભગવાન વિના પણ મારું જીવન સરસ રીતે ચાલે. તો એની નિખાલસતા મને એટલી બધી સ્પર્શી ગઈ કે આજ લગી એ ઘટના યાદ રહી ગઈ છે, નાનકડી ઘટના. એટલે જરૂર જો ઉભી ન થઈ હોય તો આમાં ન યાદ, અને રામકૃષ્ણએ આ સંદર્ભમાં એમની પોતાની ઉદાહરણની આગવી શૈલી વાપરીને એમ કહે છે, વાત આ જ છે કે એક છોડને જો કોઈ પણ રીતે એમ ખબર પડી જાય કે આ મોટી તોતિંગ અને જાડી દિવાલ, ઊંચી અને જાડી દિવાલની પાછળ રત્નોની ખાણ છે, એટલે ચોર છે, રત્નો છે, જરૂરિયાત ઉભી થઈ ગઈ અંદર, તો શ્યામકૃષ્ણ એવું કહે છે કે પછી એ ગમે તે કરશે, રાત દિવસ મચશે, ક્યાં તો ઉપર ચડવાનું કોઈક સાધન શોધી કાઢશે, ગમે તે રીતે ઉપર ચડીને ફેંકીને જશે, અથવા તો જાડી દિવાલમાં કોઈ પણ રીતે કામ પાડી લેશે, પણ ત્યાં જવાનું. એમ જો જરૂર ઉભી થઈ ગઈ તો આપણે ત્યાં પહોંચવાના, પણ એ જરૂર એટલે આપેલા બે વિશેષણો જે વાપરાય છે ને, ખૂબ મહત્વના, ઇન્ટેન્સ એન્ડ આર્ડન્ટ. જો જ્યાં જ્યાં આપણે વિસ્તારની વાત કરીશું ને, ત્યાં ત્યાં ત્રણ વસ્તુઓ એ આપણે સ્વીકારીને ચાલીશું. અભિપ્સામાં કેવી હોવી જોઈએ એ બાબત, સૌથી પહેલી વાત અભિપ્સાની એ કે એ સાચી અંદરથી હોવી જોઈએ. અભિપ્સામાં નિષ્ઠા હોવી જોઈએ, સચ્ચાઈ હોવી જોઈએ અંદર. આ એક. બીજું, એમાં તીવ્રતા હોવી જોઈએ, ઇન્ટેન્સિટી, જબરજસ્ત તીવ્રતા. ન હોય તો એને માટેની પણ અભિપ્સા કરી શકાય. તીવ્રતા નથી તો ભગવાનને કહી શકીએ આપણે, મારી અભિપ્સાને તીવ્ર બનાવો. જો પરમાત્મા એ બધી જ કલ્યાણકારી વસ્તુઓ આપવા માટે બેઠા જ છે, તો આપણને જોઈતી નથી, માટે નથી મળતી. બાકી જો ખરેખર જોઈતી હોય તો એવી એક પણ કલ્યાણકારી વસ્તુ નથી જે ભગવાન આપણને ન આપે, અને એમાંથી જ કલ્પવૃક્ષ અને ચિંતામણી અને આ બધા જે ખ્યાલો છે ને, એ ભગવાનના પ્રતીકો છે. કામધેનું આ ત્રીજું પ્રતીક, જે માગો એ મળે, જે કલ્યાણકારી વસ્તુ માગો એ મળે, તો અભિપ્સામાં એક અંદરની સચ્ચાઈ નિષ્ઠા હોવી જોઈએ, બીજું તીવ્રતા હોવી જોઈએ, અને આમાં જે કંઈ ખૂટતું હોય ને, એ ખૂટતા છીર પૂર્યા બેઠા જ છે, ભગવાનને બૂમ મારવાની છે બસ. અને ત્રીજું, એમાં સાતત્ય હોવું. આજે અભિપ્સા કરીને ચાર દાડા ભગવાનને ભૂલી ગયા એવું નહીં, કરતા એમાં સાતત્ય રહેવું જોઈએ. અને એટલે માટે જે કંઈ સાતત્ય વધારે, જે કંઈ આપણી નિષ્ઠાને વધારે, જે કંઈ આપણી તીવ્રતાને વધારે અભિપ્સાને, એ બધું કરવાનું, અને આ ત્રણને જે મોડા પાડે એ નહીં કરવાનું. આવો એક જીવનનો ઢાંચો ધીમે ધીમે આપણે ઘડાવવો જોઈએ. તો આ તીવ્રતાની બાબતમાં, એટલે આ ઇન્ટેન્સ અને આર્ડન્ટ, રામકૃષ્ણદેવ તમે કદાચ જાણતા હશો કેવી તીવ્રતા હશે અભિપ્સાની. કે આંસુ સાહેબ તો બરાબર, પણ જમીન ઉપર નાક રગડતા, માથું રગડતા, કપાળમાંથી લોહી નીકળે, નાકેથી ગાળેથી લોહી નીકળે. અને એક વાર તો કાલીના મંદિરનું ખડગ લઈ કલાવીને પોતાનું માથું વધારી નાખવા માટે ઉદ્યત થયેલા, કે દર્શન તો કેમ લાગે કાલે, ને લાગે તો જીવવાનો કોઈ અર્થ નથી, આટલી હદ સુધીની એ તીવ્રતા. અને શ્રી અનંતની બાબતમાં પણ સાતની આસપાસના ગાળામાં મેં જયારે એમને કહ્યું કેટલીક સૂચનાઓ આપી અને કે સવાર અને સાંજ ત્યારે મેં ધ્યાન કરું અને પછી આ ગાળામાં લીલે મળ્યા અને પૂછ્યું કે મેં તને કહ્યું કે એમ સવાર કાં ધ્યાન કરે છે તો મેં કહ્યું કે ના એનું કારણ એ પોતે લખે છે રેમિનિસન્સિસમાં કે મારું નિરંતર ધ્યાન ચાલતું હતું તમે કલ્પી જુઓ કે કેવી અભિસાસ કે નિયત સમય ને રાત દિવસ એ ધ્યાન ચાલે અને મેને એ સમજી ન શક્યા કે શરૂઆતમાં તો એવું કહ્યું કે ડેવિલ હેઝ કોટ શેતાને તારો કબજો લઈ લીધો પછી એમને ખ્યાલ આવ્યો તો પછી એમને કહ્યું કે હવે તું તારા અંતરાત્મા તમે કે પ્રમાણે છોડી દીધું એના ઉપર એમને છોડી દીધું પણ આ તીવ્રતા નિષ્ઠા સાતત્ય એ આવા ઉદાહરણોમાંથી આપણને ખ્યાલ આવે કે આનો શો અર્થ આ દ્વારા અભિપ્રે છે અહીંયા આજનું વક્તવ્ય કારણ કે હું ત્રીજી વસ્તુ લઈશ ને તો ઘણો લાંબો છે એમાં જતો હશે એ સૌ વહેલું આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.